जय जिनेन्द्र
जय जिनेन्द्र
આપણે લાસ્ટ ટાઈમ તીર્થંકર અને ભગવાનનો પાઠ શરૂ કર્યો હતો. એની અંદર થોડોક વિષય તીર્થંકર વિશે આપણે ચાલ્યો હતો. હું બે ત્રણ ક્વેશ્ચન પૂછીશું, મને તમારા બધામાંથી કોઈ આન્સર આપજો. લાસ્ટ ટાઈમ એક સાથે કેટલા તીર્થંકર થાય અને કેવી રીતે થાય એ કોણ બતાવશે? હેલો,
હા પ્રમોદભાઈ,
હા કેટલા કીધા? એક સાથે
170.
હા 170.
હા બઉ સરસ, બરાબર. એમાં આપણે જોયું હતું કે 20 તીર્થંકર તો વિદેશ ક્ષેત્ર માં હંમેશા માટે બિરાજમાન હોય, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર માં જયારે ચોથો કાળ ચાલતો હોય ત્યારે 24 તીર્થંકર થાય છે. અને આવી રીતે અજિતનાથ ભગવાનના સમયની અંદર એક સાથે એક જગા પર 170 તીર્થંકર થયા હતા. જો પૂજા ભણાવતા વખતે કેટલાય વિધાન એવી રીતે આવે છે જેના પરથી તમને ખ્યાલ આવશે. 120 તીર્થંકર ભગવાનનું પણ પૂજ્ય વિધાન આવે છે, તે આપણે વિદેશ ક્ષેત્રના 20 સમજવા. પછી 24 તીર્થંકર ભગવાનનું વિધાન આવે, તે આપણે મુખ્ય રૂપથી વર્તમાનમાં આપણે ભરત ક્ષેત્રની મુખ્યતાથી આપણે એ પ્રમાણેના વિધાનો બનાવેલા છે કવિઓએ, તો એનું આવે. જો તો આપણને ખ્યાલ આવે કે આ વર્તમાનના 24 છે, એની આપણે અત્યારે વિધાન એટલે કે પૂજા ભણાવીએ છીએ. 170 તીર્થંકરનું પણ વિધાન આવે છે. આપણને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આવી રીતે એક સાથે 170 થઈ શકે છે. અને 720 તીર્થંકર નું પણ વિધાન આવે છે. એ 720 કેવી રીતે થાય એ ખ્યાલ છે તમને લોકોને?
ત્રણ લોકના, ત્રણ કાળના તીર્થંકર, ભૂત ભવિષ્ય વર્તમાન.
ત્રણ કાળના ક્યાંના?
ભૂત ભવિષ્ય વર્તમાનના ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્ર. 24 ઇન્ટુ.
બહુ સરસ, ફાઇન. એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનના, એટલે 24 × 3 = 72. અને એ ભરત ક્ષેત્ર ના 5 અને 5 ઐરાવત ક્ષેત્ર એટલે 10 ક્ષેત્ર સંબંધીના 72, એટલે ટોટલ 720 તીર્થંકર નું પણ વિધાન ભણાવવામાં આવે છે. તમે ગમે ત્યારે સન્નિધિ શિખર ગયા હશો અથવા તો જાઓ, એક મંદિર ની અંદર 720 તીર્થંકર ની પ્રતિમાઓ નાની નાની એ પ્રમાણે પણ એક મંદિર ની અંદર બિરાજમાન કરેલી. 720 કેવી રીતે થયા તો ગમે ત્યારે આપણે એના દર્શન કરીએ તો આપણને એનો ખ્યાલ આવે, આપણને એનો મહિમા બી આવે, આપણો એનો ભાવ બી પહોંચે. આટલું ક્લિયર? બરાબર. હવે આપણે લાસ્ટ ટાઈમ બીજો વિષય એ ચાલ્યો હતો કે તીર્થંકર બે કલ્યાણક વાળા પણ થાય, ત્રણ કલ્યાણક વાળા પણ થાય અને 5 કલ્યાણક વાળા પણ થાય. એની અંદર વિજય ક્ષેત્ર ની અંદર તો ત્રણેય પ્રકારના કલ્યાણક જોવામાં આવે, ત્યારે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર ની અંદર તો આ 5 કલ્યાણક વાળા જ તીર્થંકર જોવામાં આવે છે. એટલે કે જે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર માં જે બી તીર્થંકર આવશે તો તે જીવ, જેને કહેવાય કે પહેલેથી જ એને નક્કી હતું કે આ જીવને, મતલબ કે જે તીર્થંકર પ્રકૃતિ પૂર્વમાં જેને બાંધી દીધી છે, એ જ જીવ અહીંયા આગળ સમજો કે આવીને 5 કલ્યાણક એ પ્રમાણે મનાવે છે. એની બી આપણે ચર્ચા થઈ ગઈ હતી.
નિલેશભાઈ એક ક્વેશ્ચન છે.
ચર્ચા આપણી થઈ હતી. હા હા.
તમે હમણાં વિધાન જણાવ્યું, તો વિધાન અને પૂજામાં શું ફરક છે?
શું વિધાન અને
પૂજા? તમે હમણાં જણાવ્યું કે તીર્થંકર ભગવાન જે સાક્ષી છે, તો પણ વિધાન હોય.
બરોબર છે. એક્ચ્યુઅલી શું છે કે વિધાન અને પૂજામાં ફરક નહીં, પૂજાને બી વિધાન કહી શકો અને વિધાનને પણ પૂજા કહી શકો બંનેમાં. પણ અત્યારે શું થઈ ગયું છે કે પૂજા એટલે આપણે જાણે કે એક ભણાવીએ બે ભણાવીએ તેને આપણે પૂજાના નામથી આપણે એને અભિહિત કરીએ. ને વિધાનની અંદર કેવું હોય છે કે થોડું દોઢ બે કલાકનું એક વિધાન જેને કહેવાય કે એ પ્રમાણે એટલે કે એક મોટી પૂજા, બીજી ભાષામાં સાદી ભાષા સમજવું એટલે એક મોટી પૂજા એક સાથે એ પ્રમાણે આપણે કરીએ. પણ બંનેમાં સરવારે પૂજા કરવાની હોય છે, વિધાનમાં ને પૂજામાં કહેવાનું છે. પછી પૂજાનું આખું એક પ્રકરણ અલગ છે, એ આખી એક અલગ મેટર છે. તમે ક્યારે ચલાવ્યું છે વિષય પૂજાનું? પૂજાનો વિષય ચાલી ગયો છે ને તમારે?
ના નથી ચાલી ગયો, આગળ આવશે ને દેવશાસ્ત્ર ગુરુ ની પૂજાનું.
હા હા, તો આપણે આગળ એની વખતે ચર્ચા કરીશું વિસ્તાર. હા હા, હવે જુઓ આપણે લાસ્ટ ટાઈમ એ ચર્ચા કરી હતી વિશેષ વૃત્તિ કે તીર્થંકર પ્રકૃતિ નો બંધ કોને થાય, તો કયા પરિણામથી તીર્થંકર પ્રકૃતિ નો બંધ થાય, કોણ જવાબ આપશે? હા, તો મતલબ કે કયા સમ્યક દ્રષ્ટિને થાય એમ પ્રશ્ન આવે, તો ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિઓને મતલબ તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય એમ આવે. અને કયા ભાવથી એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય, તો ષોડશ કારણ ભાવના ભાવવાથી એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. આપણે એ વખતે ખુલાસો બી કર્યો હતો કે સમ્યક દર્શન થી બંધ થતો નથી, સમ્યક દ્રષ્ટિ જીવને બંધ થાય છે. બંનેમાં આસમાન જમીનનો ફરક છે. સમ્યક દર્શન એ તો વિતરાગ ભાવ છે, અને વિતરાગ ભાવ બંધનું કારણ ન હોય, પરંતુ એવા સમ્યક દ્રષ્ટિ જીવને કોઈ એવા વિશેષ પરિણામ શુભ ભાવ, ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ જ્યારે થાય કે જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય એવી કોઈ વિશેષ ભાવના અંદરમાં દર્શન વિશેષની ભાવના પ્રગટ થઈ જાયેલી, તો કે છે કે એવા શુભ ભાવના ફળમાં એને તીર્થંકર પ્રકૃતિનો બંધ એને જેને થવાની યોગ્યતા હોય એને એ પ્રમાણે એનો બંધ થાય છે. મતલબ આ તો શુભ ભાવનું ફળ છે, વિતરાગતાનું નહીં. વિતરાગતાનું ફળ તો મોક્ષ હોય, અને શુભ ભાવના ફળની અંદર આવી પ્રકૃતિઓ કેટલીક પુણ્ય પ્રકૃતિઓનો બંધ એ જીવને જોવામાં આવે છે. તમને એક વાર એક બીજી વાત સાથે એ બતાવું કે જે તીર્થંકર પ્રકૃતિનો જે બંધ થાય એ ક્યાં આંગળ થાય, તો કે ચોથા ગુણસ્થાન થી લઈને સાતમા ગુણસ્થાન સુધી એ તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય. અને એ જયારે બંધાવવાનું ચાલુ થાય તો આઠમા ગુણસ્થાન સુધી એનો બંધ થયા કરે, અને એનો જે ઉદય આવે તો એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય તેરમા ગુણસ્થાને આવે. ત્રણ વાત કરીને ફરીથી રિપીટ કરું છું, તીર્થંકર પ્રકૃતિનો બંધ ચોથા ગુણસ્થાન થી લઈને સાતમા ગુણસ્થાન સુધીની વચ્ચેના જે જીવો છે તેમને એવી ષોડશ કારણ ભાવના ભાવવાથી બંધ થાય. પછી એ જે પ્રકૃતિ જે છે ને એક વાર બંધાય તો એ બંધાતી રહે, સમ્યક્ત્વની સાથે સાથે એ પ્રકૃતિ જ્યાં જ્યાં સમ્યક્ત્વ છે તો એ બંધાયા કરે, બીજી જગ્યાએ બીજી ગતિમાં પણ જાય તો પણ એ પ્રકૃતિ બંધાયા કરે. એ ક્યાં સુધી બંધાય, એટલે કે આઠમા ગુણસ્થાન સુધી, એટલે કર્ણાનિયોગની ભાષામાં આઠમા ગુણસ્થાનમાં છઠ્ઠા ભાગ સુધી તેનો બંધ થાય એવી રીતે આવે. પરંતુ એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય ક્યારે આવે, તો એ તીર્થંકરનો જીવ જન્મે, તો તીર્થંકરનો જીવ જન્મે એટલે એનો ઉદય ના આવે. તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો એ જીવ જ્યારે તેરમા ગુણસ્થાનમાં આવશે, તો તેરમા ગુણસ્થાનના પહેલા સમયથી એનો ઉદય આવશે. એની પહેલા ખરેખર તીર્થંકર પ્રકૃતિનો ઉદય થતો જ નથી. આટલું ક્લિયર?
તો ઇન્દ્ર ભગવાન ને તો અવધિ જ્ઞાન થી ખ્યાલ આવી જાય કે આ મહાવીર ભગવાન નો જીવ છે જે તીર્થંકર થવાનો છે, તો આઈનો બધું ક્રમિક છે. હેલો,
બરોબર?
તો એ વખતે તીર્થંકર ભગવાન નો જે જીવ છે એને પણ ખબર તો હોય ને કે હું તીર્થંકર થવાનો છું?
હા, જયારે એ સમયગાળો થાય ને તો એને બી ખ્યાલ આવી જાય. હવે કેટલીક વાતો એની આપણે કરીશું કે ભાઈ કેવી ટાઈપની હોય છે, તો એની ચર્ચા પરથી જ આપણને તમને ખ્યાલ બી આવી જશે.
ઓકે,
એને પણ ખ્યાલ છે કે હું આગળ તીર્થંકર થવાનો છું એવું એને પોતાને પણ ખ્યાલ હોય જ, પરંતુ અત્યારે હકીકતમાં એક તીર્થંકર નો ઉદય નથી એમ. પરંતુ આપણે ઉપચારથી એ જીવ તીર્થંકર નો જીવ એવા શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ.
બરાબર છે,
ઉદય તો ત્યારે આવશે એને.
હા,
આ બતાવવાનું કારણ શું પડ્યું કે એક બીજી એક બે વાત પણ તમને હું બતાવીશ, જે લાસ્ટ ટાઈમ થોડી ચર્ચા ઉકળી હતી સાથે. કારણ કે શું છે કે એકચ્યુઅલી ફર્સ્ટ બેચમાં મતલબ એક સામાન્ય નિરૂપણ આવે, પછી જેમ જેમ આગળ જઈએ ને તેમ તેમ એનું સૂક્ષ્મ નિરૂપણ પણ આવતું જાય એમ આપણે સ્વાધ્યાય કરીએ.
બરાબર.
જો લાસ્ટ ટાઈમ એક પ્રશ્ન તમારો એ આવ્યો હતો કે તીર્થંકર ભગવાન ની પણ દિવ્ય ધ્વનિ ખરે છે અને બીજા જેની ગંધ તૂટી હોય એવા ભગવાન ની પણ દિવ્ય ધ્વનિ ખરે છે, તો એને તીર્થંકર કેમ ના કીધા અને આમને કેમ તીર્થંકર કીધા? આવો એક પ્રશ્ન એક બેને ઉપાડ્યો હતો, ખ્યાલ છે?
હાજી, હા, અમીશાએ પૂછેલો.
હા, હવે જો એનો કરણાનિયોગ થી એનો સચોટ જવાબ એવી રીતે છે, હકીકતની અંદર જે દિવ્ય ધ્વનિ ખરે છે, સમોસરણની બહારની જે રચના થાય છે, તીર્થંકરનું જે બહારનું જન્મનાની સાથે જે શરીર હોય છે, તો હકીકતમાં એ બધું તીર્થંકર પ્રકૃતિના ઉદયનું ફળ નથી. સૌથી પહેલી વાત એ સાંભળી લો. જો કે એ બધું તીર્થંકરના જીવને જોવામાં તો આવે છે, પરંતુ એ તીર્થંકર પ્રકૃતિ જે છે તેનો ખરેખર ઉદયનું ફળ નથી. હવે કેવી રીતે આપણે ઘટિત કર્યું કે એકચ્યુઅલી શું છે કે એ જીવ જયારે તીર્થંકર પ્રકૃતિ બાંધે છે ત્યારે એ વખતે બીજા વિશેષ પુણ્યનો પણ એને બંધ થાય છે. તો એવા જ તીર્થંકરના જીવને બીજા વિશેષ જે પુણ્યની પ્રકૃતિઓ બંધાઈ હતી, નામ કર્મની ઇત્યાદિની વગેરે બીજી બધી, તો કે છે કે એનો ઉદય પણ જન્મતાની સાથે એ બધી પ્રકૃતિનો ઉદય જોવામાં આવે છે, વિશેષ પુણ્યનો ઉદય એવા બધા જીવોને જોવામાં આવે છે. પરંતુ એ વાત અલગ અને તીર્થંકર પ્રકૃતિ અલગ. તીર્થંકરના જીવને પૂર્વમાં જે વિશેષ બુદ્ધિ પુણ્ય પ્રકૃતિ બંધાઈ એનો ઉદય તો જન્મતાની સાથે તમે જોઈ શકો છો, પરંતુ તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો તેરમા ગુણ સ્થાને જ શરૂ થશે, એની પહેલા શરૂ થતો નથી. માટે એનું જે શરીરની રચના સમજો, એનું જેને કહેવાય કે બ્લડ સફેદ હોય છે, બીજી બધી જે ઘટનાઓ હોય છે, મતલબ તો એ બધું જે છે તે બીજા વિશેષ પુણ્યનું ફળ છે, તીર્થંકર પ્રકૃતિનું નથી. વાત નંબર એક. વાત નંબર બે, હકીકતની અંદર દિવ્ય ધ્વનિ પણ ખીડે છે તે ખરેખર તીર્થંકર પ્રકૃતિનું ફળ નથી. જો તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં જો દિવ્ય ધ્વનિ ખરતી હોય તો 14મા ગુણસ્થાનની અંદર જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે નહીં, અને 14મા ગુણસ્થાનમાં તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો છે, તો પછી જો એનું ફળ હોત તો 14મા ગુણસ્થાનની અંદર પણ દિવ્ય ધ્વનિ ખીલવી જોઈતી હતી. ખ્યાલ આવે છે? હેલો,
14મા ગુણસ્થાને ઉદય હોય છે તીર્થંકર પ્રકૃતિનો.
શું શું?
14મા ગુણસ્થાને તીર્થંકર પ્રકૃતિનો ઉદય હોય છે. હજુ
13મા ગુણસ્થાને.
અચ્છા, 13મા જ
હોય. 14મા ગુણસ્થાને પણ હોય છે. હા, 14મા ગુણસ્થાને તીર્થંકર પ્રકૃતિનો ઉદય હોય છે, પરંતુ દિવ્ય ધ્વનિ ક્યાં ખીરે છે? દિવ્ય ધ્વનિ તો 13મા ગુણસ્થાનમાં જ ખીરે છે.
જી,
જો મહાવીર સ્વામી ભગવાન થઈ ગયા ને, તો મહાવીર સ્વામી ભગવાનના મોક્ષ જરા પહેલા 2 દિવસ પહેલા સમોસરણ છૂટી ગયું હતું. 2 દિવસ પહેલા ઋષભદેવ ભગવાન હતા, એમને 14 દિવસ પહેલા, અને બાકીના બધાને 1 મહિના પહેલા તો સમોસરણ તો છૂટી ગયું, પરંતુ હજી એમને તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો ચાલુ છે. તો આ હિસાબથી નક્કી થાય છે કે તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં ખરેખર દિવ્ય ધ્વનિ ખરતી નથી, મતલબ કે એનું એ ફળ નથી. પોઈન્ટ સમજાય છે? એટલે આપણો પ્રશ્ન ક્યાં હતો કે તીર્થંકર પ્રકૃતિ મતલબ કે તીર્થંકર ના જીવ ને જે દિવ્ય ધ્વનિ ખરે છે ને સામાન્ય કેવડી ને પણ જેને ખરે છે એને તને તીર્થંકર કેમ નથી કહેતા? એને એટલા માટે તીર્થંકર નથી કહેતા કારણ કે એમને તીર્થંકર પ્રકૃતિ નો ઉદય નથી, માટે એમને તીર્થંકર કહેતા નથી. અને જેની દિવ્ય ધ્વનિ ખરી સમોચરણ માં, તો એ જીવને તીર્થંકર પ્રકૃતિ નો ઉદય એ વખતે જોવામાં આવે છે. તો આ તીર્થંકર ની દિવ્ય ધ્વનિ ખરી એવી રીતે તીર્થંકર ના નામ થી એમનું સંબોધન કરવામાં આવે છે. પરંતુ દિવ્ય ધ્વનિ ચીજ અલગ છે અને અહીંયા આગળ એ તીર્થંકર પ્રકૃતિ નો ઉદય એ ચીજ અલગ છે. બંને ચીજ અલગ અલગ છે. સમોસરણ પણ અલગ છે. હકીકતમાં સમોસરણ પણ તીર્થંકર પ્રકૃતિ ના ઉદય નું ફળ નથી, પરંતુ તીર્થંકર ના જીવ ને આવો બહાર માં સહજ એવો સંયોગ જોવામાં આવે છે. તીર્થંકર પ્રકૃતિ ના જીવ ને મતલબ એવા તીર્થંકર ના જીવ ને સમોસરણ આદિ ની રચના જોવામાં આવે છે એવું બધું ભેગું કથન કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો?
તો પછી નિલેશભાઈ તીર્થંકર પ્રકૃતિ
જ્ઞાગમ ના કરણ યોગ ના સૂક્ષ્મ પડખા છે. જયારે સામાન્ય વાત ચાલે આપણે મતલબ કે બાલ બોધ માં કે એવી રીતે સામાન્ય વાત ચાલે ને, ત્યારે આ વિષય આપણે જરાક ના ઉપાડીએ. પણ તમારા પ્રશ્ન બી થોડાક સુંદર આવે છે એટલે થોડા વિશેષ ખુલાસા માટે આ બધી વિવક્ષાઓ ધીરે ધીરે પણ આપણે ખોલતા જઈએ છીએ.
હા, નિલેશભાઈ એક ક્વેશ્ચન છે. તો પછી તીર્થંકર પ્રકૃતિ ના ઉદય માં આપણને શું જોવા મળે જે આપણે કહી શકીએ કે તીર્થંકર પ્રકૃતિ નો ઉદય છે? બહાર માં કે અંદર માં શું જોવા મળે? અંદર ની તે વસ્તુ આપણને ના ખબર પડે, પણ બહાર માં શું જોવા મળે? કેમ કે કર્મ પ્રકૃતિ છે એટલે બહાર ના સંયોગો જ હોય
એવા. તમારો પ્રશ્ન બહુ સુંદર છે. એકચ્યુઅલી એવી રીતે છે કે ચાર પ્રકારની પ્રકૃતિઓ હોય છે. કદાચ તમે નામ સાંભળ્યા હોય, જીવ વિપાકી, ઉદગલ વિપાકી, ભવ વિપાકી અને ક્ષેત્ર વિપાકી. એની અંદર જે પ્રકૃતિનું ફળ જીવમાં જોવામાં આવે તેને જીવ વિપાકી કહેવામાં આવે, અને જે પ્રકૃતિનું ફળ પુદ્ગલ શરીરમાં જોવામાં આવે તેને પુદ્ગલ વિપાકી કહેવામાં આવે. હકીકતની અંદર આજે તીર્થંકર પ્રકૃતિ જે છે તે નામ કર્મ ની એક પ્રકૃતિ છે, એક ભેદ છે નામ કર્મ નો. પરંતુ એ તીર્થંકર પ્રકૃતિ જે છે એ હકીકતમાં પુદ્ગલ વિપાકી નથી, એ જીવ વિપાકી છે. એટલે એનું ફળ તમારે જીવમાં જ જોવું પડે. તો એની અંદર એવી રીતે બતાવવામાં આવ્યું છે શાસ્ત્ર ની અંદર કે એનું ફળ જીવમાં જોવામાં આવે એટલે શું, કે એ જીવ તીર્થંકર થાય છે. હવે વાત એવી છે કે એને પોતાને કોઈ ફિલિંગ્સ નથી. જેમ સમજો કે તેરમા ગુણસ્થાન વાળાને સાકા નો ઉદય છે, પણ મુની ના અભાવ ની અંદર એવું કોઈ ફિલિંગ્સ નથી. હવે ઉદય છે તો છે, એવી રીતે આમને પણ તીર્થંકર પ્રકૃતિ નો ઉદય તો છે, તો એમનું ફળ હકીકતમાં એમના શરીરમાં જોવામાં નથી આવતું. મન વચન અને કાય આ બધું તો જળ શરીર છે, તો કે છે કે એની અંદર જોવામાં ના આવે કારણ કે એ પ્રકૃતિને જીવ વિપાકી કહી, તો એનું ફળ તો જીવમાં આવે. તો કે છે કે એ જીવ તીર્થંકર થાય છે, તો કે છે કે એ જીવને બસ જીવ વિપાકી ફળ જોવામાં આવે છે, કે એ જીવ થયો એટલું જ બતાવવામાં આવે છે. પરંતુ એવો જીવ થયો કે જેને બહારમાં આવી વિભૂતિઓનો યોગ સહજ એ પ્રકૃતિની જે વ્યવસ્થા છે કે એવી ઘટનાઓ કે એનું આ પ્રમાણે જેને કહેવાય કે પૂજ્યપણું, એ પ્રમાણે સમોસરણની રચના, એ પ્રમાણેની દિવ્ય ધ્વનિ, એ પ્રમાણે શરીરની રચના, એવી બીજી વિશિષ્ટ ઘટનાઓ, તો કે એ બધું વિશિષ્ટ બીજું જે પુણ્ય છે તો એ આ તીર્થંકર પ્રકૃતિની સાથે સાથે જોવામાં આવે છે. તો તીર્થંકર પ્રકૃતિની પણ ઓળખાણ એ બીજી બધી ચીજોને લઈને એની ઓળખાણ જીનાગમ ની અંદર કરાવવામાં આવી છે. પરંતુ તીર્થંકર પ્રકૃતિ નું પોતાનું ફળ શું, તો કે એ જીવ તીર્થંકર થયો એટલું એનું ફળ, બાકી ખરેખર એ બહારની ચીજોથી એ ફળને કોઈ લેવા દેવા હોતું નથી. ખ્યાલ આવ્યો?
હા, જીવ જીવ નિમિત્ત ના જે કર્મ પ્રકૃતિ
નિર્વાણ પહેલા, મોક્ષ પહેલા,
બરાબર
મોક્ષ ની પહેલા ની વાત કરી. ઓકે થોડું સમજો ક્લિયર.
હા
અચ્છા, હવે આગળ આગળ હું આગળ વધું છું. હવે જે તીર્થંકરો જે જીવ હોય તે બે જ જગ્યાએથી આવે, યા તો તે સ્વર્ગમાંથી આવી શકશે યા તો તે નરકમાંથી આવી શકશે. મનુષ્ય ગતિમાંથી કે તિર્યંજ ગતિમાંથી એ નહીં આવે. આપણે એક નિયમ છે, દાખલા તરીકે શ્રેણીક રાજા, તો શ્રેણીક રાજા જે છે તે આગામી 24મા તીર્થંકર થવાના છે. પહેલા તો એ નરકમાંથી નીકળીને આવવાના છે. હા, એ નરકમાંથી નીકળીને આવશે. એ હવે થાય છે એવું કે જયારે શ્રેણીક મહારાજે અહીંયા આગળ તીર્થંકર પ્રકૃતિ બાંધી ને, પરંતુ એની પહેલા જ સમ્યક દર્શન પહેલા જ એમનું આયુ બંધાઈ ગયું હતું. તો નરકાયુ નો બંધ થઈ ગયો હતો. હવે નરકાયુ નો એક વાર જે બંધ થઈ જાય તો સમ્યક દર્શન થઈ જાય પાછળથી, તો પણ ત્યાં તો જય છૂટકો એવી જે વ્યવસ્થા છે પ્રકૃતિની. તો હવે થયું એવું કે નરક આયુ નો બંધ થઈ ગયો, એના પછી એ શ્રેણીક રાજાને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ. અને સમ્યક દર્શન ની પ્રાપ્તિ તો થઈ, સાઈટ સમ્યક્ત્વ તો થયું, પરંતુ થયું એવું કે એમને તીર્થંકર પ્રકૃતિ નો પણ બંધ થઈ ગયો. તો તીર્થંકર પ્રકૃતિ નો બંધ થઈ ગયો હોય અને જો સાઈટ સમ્યક્ત્વ હોય તો પહેલી નરકથી નીચે જીવ ના જાય. તો એ પહેલી નરક માંથી નીકળીને અહીંયા આપણા ભરત ક્ષેત્ર ના પહેલા તીર્થંકર થવા વાળા છે. હવે બીજા જીવ એવા પણ હોય જે ક્ષયોત્સમ સમ્યક દ્રષ્ટિ હોય અને એમને તીર્થંકર પ્રકૃતિ નો બંધ થયો, પરંતુ પહેલા નરક નો આયુ બંધ થઈ ગયું. તો હવે શું થશે કે સમજી લો કે એ સમ્યક્ત્વ છોડશે અને અંતર મુહૂર્ત માટે બીજા કે ત્રીજા નરક માં જઈને ઉત્પન્ન થશે. તો ત્રીજા નરક સુધીનો જીવ નીકળીને તીર્થંકર થઈને મોક્ષે જઈ શકે છે. આવી એક વ્યવસ્થા છે. ફરીથી કહું છું, સાઈક સમ્યક દ્રષ્ટિ જીવ પહેલી નરક માંથી નીકળીને એ તીર્થંકર થઈને મોક્ષે જશે. બીજો કોઈ સમ્યક દ્રષ્ટિ હશે ક્ષયોત્સમ વાળો, કારણ કે ઔક્ષણિક સમ્યક્ત્વ નો કાળ તો અંતર મુહૂર્ત છે કે એની વાત નથી. ક્ષયોત્સમ સમ્યક્ત્વ વાળો જીવ એટલે અંતર મુહૂર્ત માટે સમ્યક્ત્વ થી ચ્યુત થશે અને જે નરક માં જવાનો છે બીજા ત્રીજામાં, તો ત્યાં જશે અને અંતર મુહૂર્ત માં વળી પાછું સમ્યક્ત્વ ને એ પ્રાપ્ત કરી લેશે સ્વયં ને, અને એ તીર્થંકર પ્રકૃતિ એને ત્યાં આગળ પણ પાછી બંધાવવાની પાછી ચાલુ થઈ જશે. અંતર મુહૂર્ત માટે નહીં બંધાય, કારણ કે સમ્યક્ત્વ છૂટશે ત્યારે નહીં બંધાય. એક વાર કલા બંધાઈ ગઈ એ બંધાઈ ગયેલી છે, પછી વચ્ચેના ભાગમાં અંતર મુહૂર્ત માટે રોકાઈ જશે ભલે, વળી પછી ત્યાં આગળ પાછા સમ્યક્ત્વ ની પ્રાપ્તિ કરશે, તો ફરીથી પાછી એને બંધાવવાની ચાલુ થઈ જશે. અને પછી એ જીવ સમજો કે ત્રીજી નરક માં હોય તો ત્રીજી નરક માંથી પણ નીકળીને એ જીવ અહીંયા આગળ આવીને જેને કહેવાય કે મોક્ષે જઈ શકે છે, તીર્થંકર થઈ. આ પ્રમાણેની એક નરકની વ્યવસ્થા છે. આટલો ખ્યાલ આવ્યો
નીલેશભાઈ? એક મિનિટ, મેં જે અંતર મુહૂર્ત માટે નરક માં જશે અંતર મુહૂર્ત માટે
અંતર મુહૂર્ત માટે એટલા માટે કે અહીંયા આગળ પહેલા સમજો મનુષ્ય ગતિ નો જીવ છે. મનુષ્ય ગતિ નો જીવ સમજો કે ક્ષયોત્સમ સમ્યક દર્શન હશે, અંતર મુહૂર્ત માટે પાછું નિખ્યાત્મામાં આવશે. બસ એવી જ યોગ્યતા હોય છે, અંતર મુહૂર્ત માટે પાછો એ નીચે પડી જશે. બસ વળી પાછો એ જયારે નરક માં જશે તો નરક માં ગયા પછી અંતર મુહૂર્ત પછી એ પોતાનું ફરીથી સમ્યક દર્શન પ્રાપ્ત સ્વયં કરી લેશે. તો કેટલો જે વચ્ચેનો કાળ જે અંતર મુહૂર્ત નો છે ને, અહીંયાથી છૂટ્યો ત્યાં ગયો અને ત્યાં આગળ પાછો એ પૂરો થયો, તો એટલા કાળ ની અંદર વળી પાછો એ સમ્યક્ત્વ ગ્રહણ કરી લેશે અને ત્યાં વળી પાછી તીર્થંકર પ્રકૃતિ બંધાવવાની ચાલુ થઈ જશે. અને એ ત્રીજી નરક
નરક
આયુ નો ત્રીજી નરક સુધી નો જેટલું આયુ નો બંધ થયો છે ત્યાં જે પણ છે, એટલો તો એને ત્યાં ભોગવવો જ પડશે. એટલું કારણ કે નરક ની અંદર જે આયુ એને જે આવી છે ને, ઉદય આવી ગયા પછી એમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલી આવી છે ભોગવવી પડશે, પણ ફરીથી ત્યાંથી નીકળીને એ જીવ તીર્થંકર થઈને મોક્ષે જઈ શકે છે. કેવળ
જે રાવણ અને લક્ષ્મણ નો જીવ જે તીર્થંકર બનવાના છે તેમને બાંધી દીધો છે તીર્થંકર પ્રકૃતિ, હવે બાંધવાના છે.
મતલબ કે તીર્થંકર પ્રકૃતિ બાંધાઈ ગઈ છે કે બાંધવાની બાકી છે એવો ઉલ્લેખ મળતો નથી, પણ એટલું લખ્યું છે અધ્યાત્મ યોગી રામમાં કે આગળ જઈને એવો તીર્થંકર થઈને મોક્ષે જશે એવા શબ્દ પ્રયોગ કર્યા છે. સીતાનો જીવ ગણગર થશે રાવણનો, અને રાવણનો જીવ જેને કહેવાય કે તીર્થંકરનો જીવ થશે, તો એ લોકો આગળ બી, કારણ કે હજી ઘણા ભાવ બની શકે કે કરશે, અને કેટલાક હજી ભાવ કરીને પછી તીર્થંકર થઈને એ મોક્ષે જતા રહી શકે. એ જવાના છે એ તો આવે જ છે, પાક્કું આવે છે, પણ એમને હવે બંધાઈ ગઈ છે. તો કે છે કે બંધાઈ ગઈ છે એવો ઉલ્લેખ મતલબ કે આપણને એવી રીતે લખેલું મળતું નથી કહેવાનું મતલબ. મોક્ષે જવાના છે, અત્યારે એમને બંધ થઈ ગયો છે કે નથી થઈ ગયો, એ સંબંધ નો ઉલ્લેખ મતલબ હજી સુધી મારે વાંચવામાં આવ્યો નથી, મૂળ ગ્રંથમાં પણ એ પ્રમાણે જોવામાં આવ્યું નથી. તીર્થંકર પ્રકૃતિ નો બંધ કર્યો મતલબ કે એને હજી આયુ બાંધ્યું નથી, તો હવે એને સમ્યક દર્શન, કારણ કે તીર્થંકર પ્રકૃતિ નો બંધ સમ્યક દ્રષ્ટિ ને જ થાય, આ તો એક નિયમ થઈ ગયો. હવે સમ્યક દર્શન પહેલા આયુ નથી બંધાયું, અને જો સમ્યક દર્શન પછી આયુનો બંધ થાય તો નિયમથી મનુષ્ય ગતિના જીવને દેવનો જ બંધ થાય, દેવાયુનો જ બંધ થાય, એ પણ નિયમ છે. અને દેવમાં પણ વૈમાનિક દેવ થાય, એ પણ નિયમ છે. એટલે વૈમાનિક દેવમાંથી આવીને પણ મતલબ કે એ જીવ અહીંયા આગળ આવીને એ તીર્થંકરનો જીવ થઈને મોક્ષે જઈ શકે છે. આ પ્રમાણેની વ્યવસ્થા તીર્થંકર સંબંધી જોવામાં આવે છે. હવે હું આગળ ચાલુ. હેલો, હા હું આગળ વધું હવે. હવે જો પ્રશ્ન હતો ને કે કેવી રીતે ખબર પડે તીર્થંકર ના જીવ ને પણ કેવી રીતે ખબર પડે, બીજા બધાને ખબર કેવી રીતે પડે, ઉદય તો 13મી ગુણ સ્થાને આવે, તો એવી જ પ્રકૃતિની વ્યવસ્થા છે કે જયારે તીર્થંકર નો જીવ જન્મ લે છે, જન્મ આવતાની પહેલા જન્મ તો પછી લે છે, તો એવી ઘટનાઓ બને છે, કેટલીક એવી ઘટનાઓ બને છે કે સૌથી પહેલા તો માતાને 16 સપના આવે છે. એ તો તમે બધાએ બી સાંભળ્યું હશે, પંચકલાણેકની અંદર બી જોયું હશે કે જે તીર્થંકર ની માતા હોય જેના ગર્ભની અંદર એ મતલબ કે ઉત્કૃષ્ટ જીવ જયારે આવવાનો હોય તો એની પહેલા મતલબ કે એ વખતે એની પહેલા આપણે 16 સ્વપ્ન આવે છે, અને એ 16 સ્વપ્ન જે આવે છે તો બીજે દિવસે મતલબ એ રાજાને મતલબ કે એમના પતિને કહે છે કે ભાઈ આવી રીતે મને 16 સ્વપ્ન આવ્યા, તો એનું શું ફળ છે, તો એ રાજા એનો જાણકાર હોય છે, રાજા એમને બતાવે છે કે તારા ગર્ભની અંદર તીર્થંકર જન્મ લેવા વાળો છે. આવી રીતે મતલબ કે એની ચર્ચા આવે છે. બીજી પણ એક વાત સાથે બતાવી દઉં કે જે તીર્થંકર નો જીવ જયારે જન્મ લેવાનો હોય તો સમજો નરક માં હોય, કોઈ નરક નો જીવ હોય, નરક માં નરક નો નારકી હોય તીર્થંકર જે આગળ થવા વાળો છે, તો એના આયુ ને 6 મહિના બાકી રહેશે, એની આયુ ને નરક ની આયુ ને 6 મહિના બાકી રહેશે, ત્યારે દેવો દ્વારા અંદર ની અંદર નરક ની અંદર એમના ઉપર થતા ઉપસર્ગ છે ને એ દૂર થઈ જશે, એ દેવો એમના ઉપસર્ગ ને દૂર કરી દેશે. નરક ના નારકી જે આગળ તીર્થંકર થવા વાળો છે, હવે તીર્થંકર થઈને જન્મ લેવા વાળો છે, એ જીવને નરક ની અંદર જયારે 6 મહિના બાકી હશે એનું આયુ પૂરું થવાને, ત્યારે એ દેવો દ્વારા એના ઉપર જે નરક ની અંદર એ બીજા ઉપસર્ગો થવાના હોય તો એ બધા ઉપસર્ગો એ દૂર કરી લેશે. 6 મહિના તો એ, અને બીજા માતાના ગર્ભમાં આવશે એના 9 મહિના, આવી રીતે 15 મહિના, 15 મહિના સુધી કુબેર દ્વારા 4 વાર દિવસની અંદર સવાર બપોર સાંજ અને મધ્યરાત્રિએ 3.5 કરોડ 3.5 કરોડ રત્નોની વર્ષા જોવામાં આવે છે. જે જગ્યાએ તીર્થંકર નો જીવ જન્મ લેવાનો હોય એ જગ્યા ઉપર એટલા દેશની અંદર એટલા નગર ની અંદર વચ્ચેના ભાગમાં એ પ્રમાણે એટલે 3.5 કરોડ 3.5 કરોડ ટોટલ એક દિવસમાં 14 કરોડ રત્નોની વર્ષા કુબેર દ્વારા જોવામાં આવે છે. અને એ પણ કેટલા મહિના સુધી? 15 મહિના સુધી 14 કરોડ રત્નોની વર્ષા લગાતાર થયા કરે છે. જે ભૂમિ પર જે તીર્થંકર નો જીવ જન્મ લેવાનો છે તો કે છે કે નિયમ એવો હોય છે કે રાજા નો જ પુત્ર હોય, બીજા કોઈ સામાન્ય માણસ ના પુત્ર હોય ના. તીર્થંકર નો જીવ અને રાજા નો જ પુત્ર હોય એ જે જગ્યા ઉપર તમને જન્મ લેવાના છે ત્યાં કેટલાય વર્ષો સુધી ત્યાં આગળ કોઈ દુકાળ આવવાનો નથી. એ જગ્યા એવું જ એમનું પ્રતાપ હોય છે, જગતના જીવોનું એવું જ એવું ભાગ્ય હોય છે. કોઈ જીવ દરિદ્રી ના હોય એના રાજ્ય ની અંદર, તેની આવી રીતે દરિદ્રી ભોગવી પડે ને એવું બધું ના હોય. તો આવા કોઈ જે જીવ ઉત્કૃષ્ટ જીવનો જયારે જન્મ થાય છે તો જગતના પણ પોતપોતાના એવા ભાગ્ય કે આવી બધી ઘટનાઓ પણ એ વખતે એવી જોવામાં આવે છે. આટલો ખ્યાલ આવ્યો?
જી.
આગળ અને એ જે તીર્થંકર આપણે વાત કરી કે તીર્થંકર ની માતા ને 16 સ્વપ્ન આવે છે અને રાજા એનું ફળ બતાવે છે. અને પછી આ પ્રમાણે એ તીર્થંકર ના જીવ નો સમજે કે એ જન્મ થાય છે, એ માતાની રક્ષા કરવા માટે 56 દેવાંગનાઓ આવે છે, અલગ અલગ જગ્યાએ થી આવે છે. એનું પણ લિસ્ટ છે પણ એમાં હું ડિટેલ્સ માં નથી જતો. એ 56 દેવાંગનાઓ આવીને એ માતાનું જેને કહેવાય કે સેવા કરે છે અને એ પ્રમાણે એ જીવનો અવતાર થાય છે. જ્યારે એ જીવનો અવતાર થાય છે, માતાના પુંખે નીકળે છે, ત્યારે જેને કહેવાય કે બધા જ જીવોને ક્ષણ માત્ર માટે જેને કહેવાય કે આનંદની અનુભૂતિ થાય. આનંદની એટલે અહીંયા વિકલ્પાત્મક આનંદની વાત છે. જેને કહેવાય કે નારકી જીવોને પણ કુછ ક્ષણ થોડીક ક્ષણો માટે જેને કહેવાય કે એક ઇન્દ્રિય જનિત સુખની અનુભૂતિ થાય છે. આ એક અલૌકિક ઘટના જે છે એ તીર્થંકર જીવનો જ્યારે જન્મ થાય ત્યારે જ આ પ્રમાણે ઘટના બને છે. 3 લોકની અંદર જેટલા જીવો હોય તો કહે છે કે આ પ્રમાણે એક ઘટના વિચિત્ર જોવામાં આવે છે. હવે જુઓ એ જે તીર્થંકર નો જે જીવ છે એ જીવની કેટલીય વિશેષતાઓ જોવામાં આવે છે. દાખલા તરીકે તીર્થંકર નો જે જીવ હોય તે ક્યારેય પણ પોતાની માતાનું દૂધ નથી પીતો. એ તો તમે કદાચ સાંભળ્યું હશે. એમાં એવું થાય છે કે સૌધર્મ ઇન્દ્ર હોય તે જન્મ અભિષેક પછી તેના જમણા હાથની અંગૂઠાની અંદર અમૃત ભરી દે છે અને એ જમણા હાથના અંગૂઠાની અંદર અમૃત ભર્યા પછી બસ તો કે છે કે એ ચૂસીને એ મોટો થાય છે પણ પોતાની માતાનું દૂધ પીતો નથી. એટલું જ નહીં, મુનિ દીક્ષા પહેલા ગ્રહસ્થ દશાની અંદર પણ એના ભોજન અને એના વસ્ત્રની જેને કહેવાય કે એની દેખરેખ અથવા તો એનું ભોજન અને વસ્ત્રની સંભાળ એ બધું સૌધર્મ ઇન્દ્ર દ્વારા થાય છે. તો એ બધું ત્યાંથી એ લાવે છે અને એની એની વ્યવસ્થા કરે છે. પણ ગ્રહસ્થ દશાની અંદર દીક્ષા લીધા પછી એ ભોજન અસંયમીઓના ભોજન એમને કામમાં આવતા નથી. દીક્ષા લીધા પછી તો જેમ અહીંયા વર્તમાનમાં પણ આપણે જોઈએ કે આપણે મુનિરાજ હોય તો મુનિરાજ જેવી રીતે સમજો કે આહાર લે છે નગરમાં નીકળીને કે એ જ બધી વિધિ પૂર્વક જ એમને સમજો કે એ પ્રમાણે આહાર લેવાનો હોય છે. એ વખતે એ સૌધર્મ ઇન્દ્રની ને એ બધાની વ્યવસ્થા પછી કામમાં આવતી નથી. ખાલી એક વ્યવસ્થા છે કહેવાનું મતલબ. ખ્યાલ આવ્યો આટલું? તીર્થંકર નો જયારે જીવ હોય ત્યારે એ જીવને દાઢી અને મૂછ ઉગતા જ નથી. એવા જ એના શરીરની રચના હોય છે અને એનું બ્લડ પણ સફેદ હોય છે જન્મથી. આગળ એની ચર્ચા વિસ્તારથી પછી કરીશું. એમને જન્મથી બધા જે અતિશય દેવામાં આવે છે, જન્મથી 10 અતિશય તીવ્રજાનું 17 એ પ્રમાણે અને બીજા 14 દેવક્રત હોય છે. એ વખતે એની થોડીક વિસ્તારથી એ વખતે આપણે એની ચર્ચા જોઈશું. તીર્થંકર નો જીવ સ્વયં દીક્ષા લે, કોઈ પણ મુનિરાજ ના અંડર માં એ ક્યારે પણ દીક્ષા લેતા નથી. લાસ્ટ ટાઈમ પણ એ વાતની ચર્ચા આપણે કરી હતી કે કોઈ મુનિરાજ ની સામે એમને આવવાનો સાક્ષાત્કાર થાય એવું બનતું નથી ગ્રસ્ત અવસ્થામાં. એટલે એ પ્રમાણે સમજો કે સામ સામે આવી જાય એવું બનતું નથી. જયારે પોતે દીક્ષા લેશે તો સ્વયં જયારે એવો વૈરાગ ઉત્પન્ન થશે અને પોતે મને કેસ વોશ કરશે, વસ્ત્રનો ત્યાગ કરશે અને પોતે નમ્ર સિદ્ધેય બોલીને એ પોતે દીક્ષા લે છે. પોતે ઓમ નમ સિદ્ધેય નથી બોલતા, તીર્થંકર નો જીવ નમ સિદ્ધેય બોલીને દીક્ષા લે છે. બીજા જે પણ દીક્ષા લે છે એમને છોડીને તે બધા ઓમ નમ સિદ્ધેય કે એમ બોલીને દીક્ષા લે છે. ખ્યાલ આવ્યો આટલો? છેતાલીસ મૂળગુણો ની અંદર ચાર જે આત્મા ને આશ્રિત છે અનંત ચતુષ્ટય, એ તો સામાન્ય ભગવાન ને પણ જોવામાં આવે છે. એ તો આપણે બંને માં ડિફરન્સ ચાલુ કરીશું એટલે ખ્યાલ આવશે. પણ બાકીના બધા જે મૂળ ગુણો જે છે તે તીર્થંકર ના જીવને એ પ્રમાણે જોવામાં આવે છે. બરોબર? બીજું કોઈ સંબંધી તમારે આનો પ્રશ્ન તો આગળ વધુ.
એમને 28 મૂળ ગુણ નું પાલન હોય, 28 મૂળ ગુણ
ભૂલી રાખીને હા અવશ્ય હોય. જો અમુક નિયમો એવા હોય કે જેને જેને કહેવાય કે એ હોય જ, એ બધાને લાગુ પડે. દાખલા તરીકે 28 મૂળ દીધા તો એમાં 5 મહાવ્રત આવશે કે નહીં? તો 5 મહાવ્રત વગર એને કહેવાય કે સારી એક વાત તમે યાદ કરાવી કે તીર્થંકર નો જીવ હોય છે તે 11 વર્ષની ઉંમરથી એ અણુવ્રત ધારણ કરી લે છે.
એટલે કે એમને પાંચમું ગુણ સ્થાન હોય.
અને એક્ચ્યુઅલી એવી રીતે છે, જે વાત આવે છે કે એમને જે અણુગત પણ કીધા છે તે ઉપચાર થી કીધા છે. હવે બીજી બધી કેટલી બીજી બધી વાતો બી ઘણી છે એની અંદર, વાત નીકળી છે તો થોડો ખુલાસો કરી દઉં. એક્ચ્યુઅલી તીર્થંકર નો જે જીવ હોય તે ચોથા ગુણ સ્થાન માંથી પછી આવી રીતે અણુગ્રત ધારણ તો કરશે પણ એ બધા પાંચમા ગુણ સ્થાન માં નહીં આવે. એ સીધા જેને કહેવાય કે પાંચમા ગુણ સ્થાન માં આવશે. એટલે વસ્ત્ર નો ત્યાગ કરીને વ્રત અંગીકાર કરીને એમનો પુરુષાર્થ એવો હોય કે પાંચમા ગુણ સ્થાન માં નહીં બલકી સીધા સાતમા માં આવશે અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાન માં ઝીલીને એ આગળ વધશે. અણુવ્રત મહાવ્રત અલગ ચીજ છે અને દેશ સંયમ અને સકલ સંયમ અલગ ચીજ છે. અણુવ્રત વગર દેશ સંયમ ના આવે અને મહાવ્રત વગર સકલ સંયમ ના આવે કોઈ પણ જીવને. આ નિયમ છે. તો તીર્થંકર ના જીવે પણ આ પ્રમાણે ઉપચાર થી અણુવ્રત ધારણ કરવાના કીધા એટલે કે એમનું જીવન જ એવું હોય છે કે જીવોને વિશેષ રૂપથી બાધા ન પહોંચે. જેવું પાંચમા વાળાને હોય એવું ગ્રહસ્થ દશામાં એમનું એવી ટાઈપનું જીવન જોવામાં આવે છે. ગુણસ્થાન ચોથું જોવામાં આવે છે અને પછી એ પોતે જયારે મહાવ્રત અંગીકાર કરશે અને પછી આવી રીતે સમજો કેસ લોન્ચ કરીને એ પ્રમાણે ધ્યાન અવસ્થામાં બેસે છે ત્યારે એમને એ પ્રમાણે સાતમા ગુણસ્થાન ની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. એટલે તમે એમ કીધું કે 28 મૂળગુણ નું પાલન, 28 મૂળગુણ નું પાલન એમને પણ સામાન્ય રૂપથી એ હવે મુનિરાજ છે ને, તો મુનિરાજ છે તો એમને પણ એ પ્રમાણે જોવામાં આવશે. બીજો કોઈ પ્રશ્ન? જન્મ થશે તો જન્મ થી જ ત્રણ જ્ઞાન ના ધારી હશે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. જે તીર્થંકર જે પ્રકૃતિ કલ્યાજીને બંધાઈ ગઈ છે એમ અને હવે જે જન્મ લેવાના છે પાંચ કલ્યાણક વાળા બીજી ભાષામાં, તો એ લોકો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન એ ત્રણ જ્ઞાન ના ધારી હોય છે અને મુનિ દીક્ષા લેતાની સાથે એમને મન પર્ય જ્ઞાન પ્રગટ થઈ જાય છે, ચોથું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અવધિ જ્ઞાન કોને કહેવાય, મંતરીય જ્ઞાન કોને કહેવાય, એવો ખ્યાલ હશે તમને? ખ્યાલ છે બધાને?
હા ખબર છે.
મંતરીય જ્ઞાન શું છે, કોને કહેવાય, કોઈ બોલશે? મને ખ્યાલ આવે
દ્રવ્ય ક્ષેત્ર અને એના ઇન્દ્રિયોથી જ જાણે, પણ ઇન્દ્રિય જ્ઞાન જ કહેવાય એને, એને મતિ જ્ઞાન કહેવાય. બીજાના મનમાં રહેલી રૂપી પદાર્થોને જાણે,
ભાવો જાણે,
બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થ સંબંધી વિષય ને જાણે. બરોબર છે, બિલકુલ બરોબર તમારું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા પૂર્વક બીજાના મનમાં સ્થિત રૂપી પદાર્થ ને જાણવા વાળા જ્ઞાન ને મન પર્યાય જ્ઞાન કહેવામાં આવે છે, અને તે જ્ઞાન મુનિરાજ ને જોવામાં આવે છે. અસંયમીઓને એ જ્ઞાન જોવામાં આવતું નથી. બહુ ફાઇન, સરસ. અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન તો મતલબ સંયમી ને પણ જોવામાં આવે, અસંયમી ને પણ જોવામાં આવે. કારણ કે અધિન ગ્રહસ્થ દશામાં હશે તો અસંયમી હશે ને એ તીર્થંકર નો જીવ પણ, તો એને અવધિ જ્ઞાન જોવામાં આવે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા પૂર્વક રૂપી પદાર્થ ને જાણવાનું જ્ઞાન, તેને અવધિ જ્ઞાન કહેવામાં આવે. તો આ પ્રમાણે એમને સહજ એ પ્રમાણેની જ્ઞાન ની પ્રાપ્તિ થઈ જાય છે. બરોબર ને? હા, હવે આગળ વધું છું. આપણી પાસે છે 5 મિનિટ છે, 5-7-8 મિનિટ છે આપણી પાસે. તીર્થંકર ભગવાન અને સામાન્ય ભગવાન, હવે એમાં થોડાક આપણે ડિફરન્સ જોઈએ. બરાબર, હવે જુઓ આપણે આની અંદર મૂળ સાર બધી ઘણી બધી વાતો તો આવી ગઈ છે, છતાં પણ કેટલીક વાતો પર આપણે પ્રકાશ નાખીએ છીએ. કે જેમ કે ભરત ક્ષેત્ર ઐરાવત ક્ષેત્રમાં એક કાળ સંબંધી 24 તીર્થંકર થયા, પણ સામાન્ય ભગવાન કેટલા થાય? એટલે એ તો અનેક થાય. દાખલા તરીકે 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જશે કે નહીં? ભગવાન થઈને તો મુક્ત થશે, અથવા તો જે મુક્ત ગયા છે એ બી તો ભગવાન છે. એમાં તાત્પર્ય શું છે કે 6 મહિના ને 8 સમયમાં 608 એ થતા જ રહેશે. તે ભગવાનની અપેક્ષા એ વાત કહી. અને તીર્થંકર તો થશે તો કેટલા થશે? આખા એક કાળ ની અંદર, એક કલ્પ કાળ ની અંદર, મતલબ કે ચોથો કાળ આવશે ત્યારે 24 જ થશે. અહીંયા આગળ ભરત ક્ષેત્ર ને ઈરાવત ક્ષેત્ર ની અપેક્ષા એ વાત ચાલે. આમ ભગવાન તો અનેક છે, અને પરંતુ તીર્થંકર તો કોઈ આવી રીતે વિશેષ જોવામાં આવે છે. જેટલા તીર્થંકર છે એ બધાને ભગવાન તો કહેવાય, પણ બધા જ ભગવાનને તીર્થંકર કહેવામાં આવતા નથી. ભગવાનની અંદર તો અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન બંને પરમેશ્વરી આવી ગયા. અર્યંત પરમેશ્વરી અને સિદ્ધ પરમેશ્વરી. ત્યારે તીર્થંકર ની અંદર તો અર્યંત માંથી પણ કેટલાક અર્યંત, તો કે એ જ કલ્યાણક વાળા જે કહીએ છીએ ને, કે જેમને તીર્થંકર પ્રકૃતિ નો ઉદય હોય એમને આ કલ્યાણક જોવામાં આવે. તો કે અર્યંત માંથી પણ જે આ કલ્યાણક વાળા અર્યંત જે છે સ્પેશિયલ વિશેષ, તે જ તીર્થંકર કહેવામાં આવે છે. બધા અર્યંત પણ તીર્થંકર કહેવામાં આવતા નથી. બાકીના જે અર્યંત અને સિદ્ધ ભગવાન એ બધાને ભગવાન કહેવામાં આવે છે. તીર્થંકર છે તે હકીકતમાં વિપરાકતા ની સાથે રહેવા વાળા કર્મ ના ઉદય નું ફળ છે. ત્યારે ભગવાન પણ શું છે? એ તો ખરેખર આત્માને આશ્રિત થયેલી પરિપૂર્ણ વિકસિત દશા, અનંત ચતુષ્ટય કે આત્માના અવલંબને પ્રકાશ થયેલી છે, એટલે કે એ ભગવત પણ છે. તો બંનેની અંદર એ ફરક છે. તીર્થંકર ની વાત કરે છે, તીર્થંકર પણ અને અહીંયા આગળ ભગવાન. તો તીર્થંકર એ તો એક ફળ છે, ત્યારે એ કયું ફળ છે? તો કર્મોદય નું ફળ છે. અને ભગવાન પણ એ તેનું ફળ છે. આત્માના અવલંબને વિતરાકતા અનંત ચતુષ્ટય જે પ્રગટ થયા છે, એટલે છે કે એ તો હકીકતમાં પુરુષાર્થ નું ફળ છે. બંનેમાં આ ફરક પડી ગયો. તીર્થંકરના જીવનું તો જીવન શરીર પણ છે, પરમ અવતારિક શરીર. પરમ અવતારિક શરીર એટલે શું, ખ્યાલ છે કોઈને?
પરમ અવતારિક એટલે ભૂખ ને તરસ કઈ ના લાગે, ગરમી ઠંડી કઈ ના લાગે,
આપણા બધા શરીરો ની અંદર નિગોરિયા જીવો પણ રહે છે. જયારે કોઈ જીવ 12મા ગુણસ્થાન માં આવે ને, તો 12મા ગુણસ્થાન ના પહેલા સમય થી એ મુનિરાજ છે ને, તો મુનિરાજ ના શરીર માંથી નિગોદિયાર જીવો બધા નીકળવાના ચાલુ થઈ જાય, અને નીકળતા 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 12મા ગુણસ્થાન ના અંત ની અંદર બધા જ નિગોદિયાર જીવ નીકળી જાય, અને 13મા ગુણસ્થાન ના પહેલા સમય થી જેને કહેવાય કે એક તીર્થંકર ભગવાન નું જે પરમ ઔદારિક શરીર જોવામાં આવે છે. જો કે એક સામાન્ય ભગવાન હોય તો હજી એમને કેવળ જ્ઞાન થયું છે કે એમનું બી પરમ ઔદારિક થઈ જાય છે, એમના શરીરમાં પણ હવે નિગોદિયા જીવો જોવામાં આવતા નથી. અહીંયા ડિફરન્સ પાડવો હોય તો જેમ કે ભગવાન છે તે શરીર સહિત પણ છે અને શરીર રહિત પણ છે, તો કે છે કે શરીર રહિત એવા સિદ્ધ ભગવાન પણ છે અને શરીર સહિત એવા આર્યંત ભગવાન છે, અને આ તીર્થંકર ભગવાન છે એ તો નિયમથી શરીર સહિત જ છે, શરીર રહિત હોતા નથી. તીર્થંકર ભગવાન માત્ર મનુષ્ય લોક માં જ રહેશે અડીજીત ની અંદર, ત્યારે અહીંયા આગળ સિદ્ધ ભગવાન તો ત્યાં આગળ સિદ્ધાલયમાં પણ બિરાજમાન જોવામાં આવશે. અકૃત્રિમ મંદિર છે, અકૃત્રિમ ચૈતાલયમાં એની અંદર જે પ્રતિમાઓ જોવામાં આવે છે તે તીર્થંકરોની જોવામાં નથી આવતી, એમાં જે પણ પ્રતિમાઓ છે તે બધી ભગવાનની જોવામાં આવે છે.
અરિહંત ભગવાન ની પ્રતિમા હોય ને, એમાં નામ સાથે લાઈક અત્યારના મહાવીર ભગવાન છે તો મહાવીર ભગવાન ની એવી પ્રતિમા ના હોય ને, કેમ કે ત્યાં તો ત્રણે કાલ એક જ પ્રતિમા રહે, એટલે
ત્યાં નામ ના હોય કે કોઈ બનાવી નથી ને પછી, એ તો અકૃત્રિમ છે. જેટલી જગ્યાએ પણ અકૃત્રિમ પ્રતિમાઓ છે, મતલબ કે તીર્થંકર તરીકે આપણે નથી પૂછતા, એને ભગવાન તરીકે પૂછીએ છીએ, એમ કહેવાનું તાત્પર્ય આ થાય એ છે. બરાબર ને? પછી જો તીર્થંકર છે ને પોતાની માતાનું એક મતલબ એક જ સંતાન હોય છે, મતલબ કે તીર્થંકર ભગવાન જે એમની માતા પિતાને જયારે એ પુત્રની પ્રાપ્તિ થાય છે એના પછી એમને સંતાન હોતી નથી, એ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી લે છે. ત્યારે બીજા જે સામાન્ય અર્યંત હોય છે અથવા તો બને છે ભગવાન હોય છે, તો કે એ લોકોને મતલબ ગ્રહસ્થ દશામાં હોય ત્યારે અનેક ભાઈ બહેનો બી જોવામાં આવે છે. દાખલા તરીકે આદિનાથ ભગવાન હતા, તો આદિનાથ ભગવાન જયારે હતા તો થયા તો પછી એમને કોઈ મતલબ કે ભાઈ બહેન નતા, પરંતુ ભરત મહારાજ ને બાહુબલી ને તો કે એ બધાને એ પ્રમાણે ભાઈ બહેનો પણ જોવામાં આવતા હતા. એમ તીર્થંકર નો જીવ જયારે ગ્રહસ્થ અવસ્થામાં હોય ત્યારે એના પરિવાર માંથી કોઈનું પણ મરણ ના થાય, આ એક વિશેષતા છે ગ્રહસ્થ અવસ્થા સુધી. જયારે સામાન્ય અર્યંતો ની અંદર એ બધા નિયમ હોતા નથી, કે થાય બી કરું ને ના બી થાય, તો કે એવા બી બંને ની અંદર ફરક જોવામાં આવે છે. તીર્થંકરો ને સમસરણ જોવામાં આવે, સામાન્ય અર્યંતો ને કે એને સમોસરણ ની જોવામાં આવે, પરંતુ એને ગંધભૂતિ આથીની રચના થશે. બીજી એક હમણાં વાત કરી હતી કે તીર્થંકર નો જીવ ત્રીજી નરક થી નીકળીને તીર્થંકર બનીને મતલબ કે મોક્ષે જઈ શકે છે, પરંતુ ચોથી નરક થી નીકળીને તીર્થંકર નહીં બની શકે, પરંતુ ચોથી નરક થી નીકળીને કોઈ જીવ સામાન્ય અર્યંત બની શકે છે. શું કહ્યું? ખ્યાલ આવ્યો?
હા જી.
હેલો.
હા જી, ખ્યાલ આવ્યો. હા, ચોથી માંથી નીકળીને અર્યંત થઈ શકે પણ તીર્થંકર નહીં થઈ શકે.
હા, મતલબ ત્રીજી નરક થી નીકળીને કોઈ જીવ તીર્થંકર થઈને મોક્ષે જઈ શકે, પણ ચોથી નરક માંથી નીકળીને તીર્થંકર ના થાય, ચોથી નરક માંથી નીકળીને કોઈ મતલબ કે ભગવાન બની શકે, એમ સામાન્ય અર્યંત એ પ્રમાણે બની શકે છે.
બરાબર,
એ પ્રમાણેના ડિફરન્સ પણ જોવામાં આવે છે.
એવી રીતે એક જ નિયમ ભરત ક્ષેત્ર ને રાવત ક્ષેત્ર ને પણ લાગુ પડે છે?
એક્ચ્યુઅલી એ જે વાત છે ને એ અઢી રીત સંબંધી ની સમજવી, એટલે શું કે અઢી રીત ની અંદર વિદેહ ક્ષેત્ર બી આવી ગયું, હૈરાનું ક્ષેત્ર આવી ગયું અને ભરત ક્ષેત્ર આવી ગયું. એટલે કે પ્રકૃતિનો એવો નિયમ છે કે અઢી દિકમાંથી કોઈ બી જગ્યાએથી જાય. દાખલા તરીકે અત્યારે અહીંયાથી સમજો કે વ્યવસ્થા નથી, તો વ્યવસ્થા અહીંયા નથી બને નથી, પરંતુ વિદેશ ક્ષેત્રમાં ચોથો કાળ છે તો ત્યાંથી 608 જશે એમ. હવે દાખલા તરીકે સમજો કે અહીંયા આગળ જયારે વ્યવસ્થા થશે, ચોથો કાળ આવશે, તો અહીંયાથી પણ કેટલાક જશે, કેટલાક વિદેશ ક્ષેત્રમાંથી પણ જશે, પરંતુ કુલ મિલાવીને ટોટલ હરિદીપમાંથી જશે તો કેટલા જશે, એટલે જશે તો 608 જ જશે, એનાથી ઓછા બી નહીં જાય અને એનાથી વધારે નહીં જાય. ટોટલી જશે 6 મહિના ને 8 સમય માં તો ટોટલી 608 જીવ જવાના, એવી રીતે સમજવું. ખ્યાલ આવ્યો?
નિલેશભાઈ, આપણે છે ને બધી જગ્યાએ, મોસ્ટલી ઘણી જગ્યાએ એવું આવે છે કે પ્રથમ નરક બિન ષટ્ભુજ જ્યોતિષ, મીન્સ પ્રથમ પહેલી નરક સુધી સમ્યક દ્રષ્ટિ જાય, એની આગળ ના જાય. તો આ તમે જે ત્રીજી નરક ચોથી નરક નું કીધું, તો કેવી રીતે મીન્સ એ પાછું મનુષ્ય લોક માં આવીને મોક્ષ બી જઈ શકે ને તીર્થંકર બી બની શકે?
હા, બહુ સરસ પ્રશ્ન છે તમારો. તમને ખબર હોય તમે એક ચર્ચા કરી એટલા માટે ક્ષયોત્સંગ સમ્યક કરી. કે જે જીવને સમજો કે નરકમાં જવાનું હોય, સમજો તો સમજો કે કાયિક સમ્યક દ્રષ્ટિ હશે ને, તે પહેલી નરક થી નીચે નહીં જાય. પરંતુ ક્ષયોત્સંગ સમ્યક દ્રષ્ટિ હોય એટલા માટે મેં કીધું હતું કે અંતર મુહૂર્ત માટે એ પોતાનું સમ્યક્ત્વ છોડશે. અને એ સમ્યક્ત્વ છોડ્યો એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, અને એ મિથ્યા દ્રષ્ટિ જીવ બીજા કે ત્રીજા નરક ની અંદર ઉત્પન્ન થશે. અને આવી રીતે બીજા ત્રીજા નરક માં ઉત્પન્ન થવા વાળો જીવ કયો હશે? તો કે મિથ્યા દ્રષ્ટિ હશે. મને સમજાય છે કે નહીં?
હા, એટલે મિથ્યા તો અવસ્થામાં જે બીજા ત્રીજા માં જશે, એટલે છૂટી ગયો હશે એટલે બીજા ત્રીજા માં જશે.
હા, એટલે તમે નિયમ માં કે ભાઈ સમ્યક દર્શન થયા પછી પહેલી નરક થી નીચે ન જાય, તો બિલકુલ સાચી વાત છે. સમ્યક દર્શન લઈને પહેલી નરક થી નીચે નહીં જાય, એમ એનો અર્થ એમ સમજવો. સમ્યક તો લઈને આ મનુષ્ય પર્યાય માંથી સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ, હવે એ સમ્યક્ત્વ સાથે રાખીને એ પહેલી નરક ની નીચે નહીં જાય. તો કે પછી તો બીજી નરક અને ત્રીજી નરક માંથી નીકળીને તીર્થંકર થશે કેવી રીતે બને? તો એટલા માટે જ આપણે વ્યક્તિ કર્યું કે કોઈ જીવને સમજો કે એવો પહેલેથી બંધ થઈ ગયો નરક આવીનો, હવે ક્ષયોત્સંગ સમ્યક્ત્વ છે તો કરશે શું? તે ક્ષયોત્સંગ સમ્યક્ત્વ છોડશે અને બીજી કે ત્રીજી નરક માં જ્યાં જવાનું હશે ત્યાં એને, તો કે છે કે એવી રીતે ત્યાં આગળ અંતર મુહૂર્ત માટે મિથ્યાત્વ માં આવી જશે. અંતર મુહૂર્ત માટે મિથ્યાત્વ માં આવશે અને મિથ્યાત્વ સહિત ત્યાં નરક માં ઉત્પન્ન થશે. અહીંયા આગળ મિથ્યાત્વ માં આવી જોઈએ. અહીંયા મનુષ્ય પર્યાય માં જયારે મરણ નો કાળ નજીક આવશે ને, અંતર મુહૂર્ત પહેલા એ મિથ્યાત્વ દશામાં આવી જશે. હા, હવે એ સમ્યક્ત્વ લઈને તો નથી ગયો, મિથ્યાત્વ લઈને જ ગયો ને બીજા ને ત્રીજા માં.
બરાબર. અને પછી ત્યાં જઈને ફરી
બરાબર કે તો મિથ્યાત્વ સહિત ગયો અને ત્યાં ઉત્પન્ન થયો, પણ અંતર મુહૂર્ત પછી નરક માં ગયા પછી અંતર મુહૂર્ત પછી વળી પાછું એને સમ્યક્ત્વ લઈ લીધું. એટલે ઓલી જે 6 ગાળાની જે લાઈન છે બિલકુલ ઉચિત બરોબર છે એમ. અને કોઈ કાયિક સમ્યક દ્રષ્ટિ હોય છે એને તો સમ્યક્ત્વ છૂટવાની વાત જ નથી, એને તો થવાનું છૂટવાનું જ નથી.
એટલે પહેલી નરક થી નીચે ના જાય, ઉપર ના જાય. બરાબર, ખબર પડી.
ખ્યાલ આવ્યો? હજી બી કન્ફ્યુઝ હોય તો પૂછી જાઓ, વાંધો નથી. બરાબર ને? ફરીથી રિપીટ કરું કે ખ્યાલ આવી ગયો તમને?
આવી ગયો, આવી ગયો.
હા, બરાબર ને? હા, આવી રીતે કેટલાક આપણે ડિફરન્સ બી જોયા. અચ્છા, તમને 7 આ કેવલી ના એટલે વેદ ખ્યાલ છે ને તમને? અચ્છા, હવે અત્યારે આપણો સમય બી આને થઈ ગયો છે. તમે કીધું કે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું 7 કેવલી ની સામાન્ય ચર્ચા જોઈશું, પછી આગળ મારે આપણે જોઈશું કેવી રીતે લેવું એમ છે, મતલબ. બરાબર ને? આની અંદર કોઈ બીજો સંબંધી કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો. કેવર મતલબ અત્યારે આપણો સમય થઈ ગયો છે.
તમારા બધા પાસે છે જીનવાણી સ્તુતિ, આપણે પાર્ટ 2 ની સેકન્ડ માં છે જીનવાણી સ્તુતિ, તો આપણે એ બોલીએ. ને તો બધા પાસે હોય
નેક્સ્ટ ટાઈમ પીડીએફ મૂકી દઈશું બધાને, ને પછી
જે બી જીનવાની સ્તુતિ બોલવી હોય ને આપણે ચેન્જ બી કરી શકીએ હર વખતે.
આજે તમે બોલો પણ નેક્સ્ટ ટાઈમ થી આપણને પ્રતિક કે હીરજ કે તમે મોકલાવી દેજો.
જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકા લોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું રોગ. જીનવાણી માત નો જય, ભગવાન નમો કાલ મંત્ર.
બોલો બોલો, ચિનવાણી માતનો જય
હો.